એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત 1982ના સ્વામી આનંદની બદ્રીનાથની યાત્રા તેમની કલમે પાર્થ મારુના અવાજમાં. બદ્રીનારાયણ અહીંથી માત્ર 20 માઇલ દૂર છે, પણ એ આખો રસ્તો અલકનંદાની સાંકડી કંદરામાંથી અને ઊંચા સીધા પહાડોમાં થઈને જાય છે. જોશીમઠ નીચે 1.5 માઇલ સીધા ઉતરી ઉપર કહ્યું તે ધવલગંગા અલકનંદાને જ્યાં મળે છે ત્યાંથી એક પુલ પરથી ઓળંગવી પડે. એકાદ યાત્રિક હિંમતથી મોટી સાંકડો પકડી આ સંગમમાં સ્નાન કરે, પણ મોટે ભાગે આ શક્ય બનતું નથી. કારણ, અલકનંદા ધસમસતી તો હોય જ, અને બીજી બાજુથી ધવલગંગા ઘેલી થઈ તોફાને ચડી હોય તેમ કાનના પડદા બેસી જાય એવી મોટી ગર્જના કરતી મોટી મોટી શિલાઓને કાંકરા છીપલાની માફક ઉછાળતી આવીને મળે છે. આ સંગમ થાય એ જગ્યાએ એટલો મોટો અવાજ થતો હોય છે કે ત્યાં બીજું કશું જ સંભળાતું નથી. આ સ્થાનનું નામ છે વિષ્ણુપ્રયાગ. વિષ્ણુનું એક નાનું મંદિર માત્ર છે. ત્યાંથી આગળ બંને બાજુ વિકરાળ પહાડો વચ્ચેની સાંકડી જગ્યામાંથી અલકનંદાને તીરે તીરે સાચવી સંભાળીને ધીમે ધીમે ચડવું પડે. વચ્ચે 2-3 વાર ઝૂલતા પુલ પરથી અલકનંદા ઓળંગવી પડે. આ બાજુના ગામડામાં વસ્તી પણ ભૂટિયા જેવા લોકોની. સાંકળથી બાંધેલા મોટા મોટા વાઘ જેવા ભયંકર કૂતરાઓ, લાંબા લાંબા વાળવાળી બકરી અને યાકના ટોળા સાથેના આ લોકો આ પ્રદેશમાં ઠેર ઠેર મળે છે. જોશીમઠથી 9 માઇલ ગયા પછી પંડુકેશ્વર ગામ અને તીર્થ આવે છે. ત્યાં શિવ, યોગબદ્રી અને વસુદેવની શ્યામશિલાની બહુ મનોહર મૂર્તિઓ છે. ત્યાં પ્રાચીન લિપિમાં કોતરાયેલો પ્રાચીન તામ્રપટ છે. અલ્હાબાદના પ્રદર્શનમાં આ જ્યારે મોકલવામાં આવેલો ત્યારે પંડિતોએ એ પ્રાચીન લિપિ ઉકેલવાના ઘણા પ્રયાસ કર્યા, પણ એમાં એમને કહેવા જેવો યશ ન મળ્યો. અહીંથી આગળ 3 માઇલ વામબગડ નામની ચટ્ટી આવે છે. ત્યાંથી આગળ 3-4 માઇલના પથરાળા રસ્તા પાર કર્યા પછી આ માર્ગ પરથી છેલ્લે હનુમાન ચટ્ટી આવે છે. ત્યાં વૈખાનસ તીર્થ અને નાની માટીની ટેકરી છે. અહીં મરુતરાજાએ યજ્ઞ કર્યો હતો એમ કહે છે. પંડાઓ એ યજ્ઞના અવશેષ તરીકે જમીન ખોદી રાખોડી જેવી અથવા કોલસાની ભૂકી જેવી માટી કાઢીને બતાવે છે. આ આખો ટેકરો યજ્ઞની રાખોડીથી બનેલો છે, અને આજકાલ તો રાખોડીને કોલસા સાથે બળેલા જવના દાણા પણ મળે છે એમ કહે છે. જોશીમઠથી આગળ બદ્રીનારાયણ સુધીનો રસ્તો જૂનો અને પહાડી છે, કારણ એ પ્રદેશ જુદા જુદા પહાડોનો બનેલો અને અખંડ બરફ છાયો હોવાથી સારો રસ્તો બાંધી શકાયો નથી. હનુમાન ચટ્ટીથી બદ્રીનારાયણ આ પહાડી રસ્તે જ 4-5 માઇલ જવું પડે છે. તેમાં પણ છેલ્લે 3-1 માઇલને રસ્તે અસ્તવ્યસ્ત પડેલા પથ્થરો વચ્ચેથી માર્ગ કાઢવો પડે છે. ડાબી બાજુએ જોરશોરથી વહેતી નદી અલકનંદા દેખાય છે. એના પ્રવાહ પર પણ ઠેક ઠેકાણે બરફ જામેલો દેખાતો હતો. મુંબઈ પૂના માર્ગના ખંડાળાના બોરઘાટમાંથી ટ્રેન પસાર થાય છે તેમ અહીં બરફના બુગદામાંથી અલકનંદા સરી જતી દેખાય. એવા બરફના બુગદા અને એમાંથી બહાર પડતી અલકનંદાના કાંઈ કેટલાય સુંદર દ્રશ્યો અમને જોવા મળ્યા. 2-3 વાર તો વહેતા પ્રવાહ પર જામેલા બરફ પરથી ચાલી પણ જવું પડ્યું. પગ તળેનો બરફ અંદરના પ્રવાહને જોરે કેટલો આછો પાથળો થયો હોય તેની શી ખાતરી. આ છેલ્લા પથરાળા માર્ગથી અમે ત્રાસી ગયા. સવારે જોશીમઠથી નીકળ્યા ત્યારથી એક સરખા ચાલ્યા જ કરતા હતા. સાંજ થવા લાગી તેમ ઠંડી વધવા લાગી, અને એ વળી ઓછું હોય તેમ હજુ 2-2.5 માઇલ જવાનું બાકી જ હતું ત્યાં વરસાદ શરૂ થયો. ચડવાનું આમ બહુ નહોતું, પણ રસ્તો નરીય પથરાળો. વરસાદને લીધે એ અમને વધારે આકરો લાગ્યો. આખરે એ પૂરો થયો અને લગભગ માઇલને અંતરે વિશાળ મેદાનમાં બદ્રીનારાયણના સુવર્ણમંડિત મંદિરથી શોભતી વિશાળ બદ્રીપુરીના દર્શન થયા. એ જોતાની સાથે જય શ્રી બદ્રી વિશાલ જય, શ્રી બદ્રી વિશાલ લાલ કી જય એવો જયનાથ કરતા અમે ત્યાં ને ત્યાં લાંબા થઈ શ્રીનારાયણને પગે લાગ્યા અને પોતાની જાતને ધન્ય માનતા અનેરા ઉત્સાહથી એ વરસાદને ગણકાર્યા વિના ઝપાટાબંધ ચાલી હવે તદ્દન નાની લાગતી અલકનંદા લાકડી પુલ વડે ઓળંગી અમે પુરીમાં પ્રવેશ્યા. લાંબુ બજાર ઓળંગી શ્રીનારાયણ મંદિરની પાછળ એક મોટી ઇમારતમાં ધૂણી ધખતી હતી. ત્યાં કોઈને પૂછ્યા ગાછ્યા વિના પહોંચી ગયા અને રહેવા કરવાની તપાસ કરવાની માથાકૂટ બાજુએ મૂકી ભીના કપડાં ઉતારી સીધા તાપવા બેસી ગયા. ઠંડી અને વરસાદમાં એવા તો ઠરી ગયા હતા કે કફનીના બટન કાઢવા જેટલું ચૈતન્ય મારા આંગણામાં નહોતું રહ્યું. થોડીક વાર શેક લીધો એટલે શરીરમાં ગરમાવો આવ્યો. ત્યાં તો સાંઈ આરતી અને રાજભોગના દર્શનના ઘંટનાદ સંભળાયા હતા. એવી ઉઠી મંદિર ભણી દોડી ગયા. પ્રત્યક્ષ નારાયણને દ્વારે ભગવાનને ચરણે ભીડનું તો શું પૂછવું. આખી બદ્રીપુરી ત્યાં ઉમટી હતી. પુરીમાં રહી રાજભોગના દર્શન ન કરે એવો અભાગ્યો કયો હોય. જેમ તેમ દર્શન કર્યા. મંદિરની અંદર દૂર દૂર મૂર્તિ પાસે ખૂબ દીવાની દીપમાળ ઝળહળતી હતી. દર્શન કરતા ગડગડો થઈ ગયો. કૃતકૃત્ય થઈ ઈષ્ટ મિત્ર સંબંધી બધાને યાદ કર્યા. દિવસોથી જે રઢ લીધી હતી, જેને કાજે મહિનાઓથી પર્વતો ખેડ્યા, વનમાં રખડ્યા, આનંદથી સ્વીકારીને ભટક્યા, તે આખરે મળ્યું. આંખમાંથી આનંદના આંસુ સરી પડ્યા. જીવન સાર્થક થયું. ધન્ય ધન્ય થઈ ગયા. નારાયણને દ્વારે એ ક્ષણે કેટલાય જણ કૃતકૃત્ય થઈ પાવન બની. તારા ચરણે રાખજે નારાયણ, આ ક્ષણે તારે બારણે આશરો દેજે, હવે ફરી એ અસાર જગતમાં ધકેલીશ માં, મને તારી પાસે લઈ લે, મને હવે જગતમાંથી કાઢી લઈ તારે ચરણે અક્ષય શાંતિ પામવા દે, ધન્ય થયું જીવતર હવે મૃત્યુ દે, એવી એવી પ્રાર્થના કરી રહ્યા હતા. દેવને દ્વારે પ્રત્યક્ષ નારાયણની સામે ઊભા રહ્યા પછી કયા અભાગ્યાને અસાર જગતને માટે મોહ રહે. મંદિરની બહાર નારાયણના પ્રસાદનો ભાત વેચાતો હતો, પણ ત્યાં એટલી ભયંકર ભીડ હતી કે અમે પહોંચી ન શક્યા. આખરે એક યાત્રિક પાસેથી થોડો પ્રસાદ માગી લઈ પ્રેમથી કૃતકૃત્ય થઈ એ ગ્રહણ કર્યો. અહીં નારાયણને દ્વારે રાજા રંક એક, શ્રીમંત ગરીબ એક, બ્રાહ્મણ શુદ્ર એક, પાપી પુણ્યશાળી એક, સુખી દુઃખી રોગી કુષ્ટી મહાર માંગ શુદ્ર અતિશુદ્ર ચાંડાળ ઊંચ નીચ કાળા ગોરા વૈષ્ણવ શેવ સંન્યાસી બૈરાગી નાના મોટા સ્ત્રી બાળક બધા એક જ. અહીં ભેદ નથી, જાતિ નથી, સંપ્રદાય નથી, મારું તારું નથી, દ્વૈત નથી, દ્વેષ નથી, વાદ નથી, ઝઘડા ટંટા નથી. અહીં સનાતની કે સામાજિસ્ટ નથી, સુધારક કે ઉદ્ધારક નથી, પૂર્વ નથી, પશ્ચિમ નથી, અહીં સર્વે એક જ છે. દેશ વિદેશથી આવેલા ભાઈ ભાંડુ પિતાને ઘેર ભેગા મળે ત્યાં કોઈનો દરજ્જો નાનો કે મોટો નથી, કોઈ શુદ્ર નથી કે ક્ષુલ્લક નથી. અહંકારથી ખોટા ફૂલાઈ ગયેલાનો મદ અહીં ઉતરી જાય છે. નાના હોય તેને નારાયણ પોતે ઉપાડી લઈ બધાની હારે બેસાડશે. એની દ્રષ્ટિ ના પહોંચે એટલું નાનું કે એટલું પાપી કોઈ જ નથી. એક નદિયા એક નાર કહાવે, મેલો નીર ભરો, જબ મિલ કરકે એક બરન ભય ગંગા નામ ધરો. આ પતિત પાવનને બારણે કોણ પાવન નહીં થાય. પ્રત્યક્ષ નારાયણની પાવન દ્રષ્ટિ ઝીલ્યા પછી પણ ઊંચ નીચ સારું માઠું પાપી પુણ્યશાળીના ક્ષુદ્ર ભેદભાવનો મળ બાકી રહે ખરો? અને આ અભેદ, આ અદ્વૈત, આ પ્રેમ, આ એકાત્મભાવ, આ બંધુભાવ અહીં જ્ઞાનીથી અનાડી સુધી સૌ કોઈને સમજાય છે. ધનિક તવંગર યાત્રિકોથી માંડી તદ્દન ગરીબ અનાડી યાત્રિક સુધી બધા જ. શું નારાયણનો મહાપ્રસાદ એકબીજા પાસેથી અમસ્તો માગી લે છે અને પરસ્પરને આપીને ગ્રહણ કરે છે? બોલો ત્યારે ફરી એકવાર જય શ્રી બદ્રી વિશાલ કી જય, જય શ્રી બદ્રી વિશાલ કી જય.